એકતા શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકતા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક રસપ્રદ લેખ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. શીર્ષક છે સાહિત્ય અને વિવેચન, પ્રશ્નો અને પ્રતિક્રિયાઓ. અને આ લેખ સાહિત્ય અને એની જે સમીક્ષા થાય એટલે કે વિવેચન, એના વિશે અમુક બહુ પાયાના અને જરા ગૂંચવાળા સવાલો ઊભા કરે છે. ખરું કહું તો આ લેખમાં છે ને, આજે સાહિત્યના વિવેચનમાં જે કંઈક નવા પ્રવાહો દેખાય છે અને જે જૂની વિચારધારાઓ છે એમની વચ્ચે એક જાતનો સંઘર્ષ ચાલી રહ્યો છે એના પર પ્રકાશ પડે છે. લેખકનો સૂર થોડો એવો લાગે છે કે સિદ્ધાંતોની જે મૂળભૂત તાત્વિક ચર્ચા થવી જોઈએ એ ક્યાંક ઓછી થઈ રહી છે. તો આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ લેખમાં કયા મુખ્ય મુદ્દાઓ છે, કયા સામસામા મંતવ્યો છે, અને ખાસ તો સાહિત્યમાં ભાષા અને રૂપ એટલે કે એની રચના, એની ભૂમિકા શું છે, એના વિશે જે પાયાના સવાલો છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ મુદ્દાઓને જરા ખોલીએ.
બિલકુલ. જુઓ, લેખ શરૂ જ એક જાતની ચિંતાથી થાય છે. એવું લાગે છે કે ઘણા સિદ્ધાંતો, ખાસ કરીને જે પશ્ચિમમાંથી આવે છે, એને બહુ ઊંડાણથી સમજ્યા વગર બસ એમ જ કાં તો શ્રદ્ધાથી કાં તો પછી એક પ્રકારના આગ્રહથી સ્વીકારી લેવાય છે. આપણે જે માનીએ છીએ એની પાછળનું તાત્વિક કારણ શું, એની પાછળની સૌંદર્યલક્ષી વિચારણા શું, એ તપાસવાની મહેનત જાણે ઓછી થઈ રહી છે. પેલા પશ્ચિમી વિચારકોના નામ લેવાય છે પણ એમની આખી વિચારધારાના મૂળમાં શું છે એની પૂરતી ચર્ચા નથી થતી, એટલે સાચો સંવાદ નથી રચાતો. અને આની બરાબર સામે એક બીજો મત પણ હવે જોર પકડી રહ્યો છે. આ મત છે ને, એ સર્જક અને વિવેચકના પોતાના અંગત અનુભવો પર, એમના પ્રતિભાવો પર, એમના દ્રષ્ટિકોણ પર વધારે ભાર મૂકે છે. આપણે એને કહી શકીએ કે આત્મલક્ષી એટલે કે સબ્જેક્ટિવ પ્રકારની સમીક્ષા, જે વ્યક્તિના પોતાના સંસ્કાર અનુભવ પર આધાર રાખે.
એટલે આ બે મુખ્ય ધારા થઈ, એક બાજુ પેલી જૂની પરંપરાગતવાદ કે ભાઈ સાહિત્ય સર્જન ભલે સર્જકની અભિવ્યક્તિ હોય પણ એ કંઈક વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ સ્વરૂપ લે છે. એટલે વિવેચકે શું કરવું, સર્જકના મનમાં શું ચાલતો હતું એના કરતાં કૃતિ પોતે કેવી રીતે બની છે, એની ભાષા કેવી વપરાઈ છે એના પર જ ફોકસ કરવું. આ થયો વસ્તુલક્ષી અભિગમ, બરાબર ને?
હા, બરાબર. આ જે વસ્તુલક્ષી વિચાર છે એમાં એમ કે કવિતાનો જે અર્થ એ જ એનો રસ, એટલે કે જે આનંદ આપે, જે અનુભૂતિ કરાવે એ જ મુખ્ય. અને વિવેચનનું કામ શું, તો કે એ રસ કેવી રીતે પેદા થાય છે એ પ્રક્રિયા સમજાવવાનું, જેથી બીજો વાચક કે શ્રોતા પણ એ રસનો અનુભવ કરી શકે. આમાં કૃતિ જ મુખ્ય હતી, એ જાણે સ્વયંપૂર્ણ છે એમ મનાતું, એની રચના એના રૂપ પર ખાસ ભાર રહેતો.
પણ હવે એની સામે સવાલો ઊભા થયા છે.
હા, હવે આ વિચાર સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે, જેમ કે ભાષા શું એ ખરેખર ખાલી એક માધ્યમ જ છે કે પછી એ પોતે જ અર્થઘટનમાં વચ્ચે આવે છે, એક જાતની દરમિયાનગીરી કરે છે. હવે પેલી કૃતિની સ્વયંપૂર્ણતા કરતાં કવિની ચેતના, એનો અનુભવ, એના પર વધુ ભાર મુકાઈ રહ્યો છે. લેખમાં જોફ્રે હાર્ટમેનનો ઉલ્લેખ છે, એમનું પુસ્તક ધી અનમીડિએટેડ વિઝન. એમાં એ કહે છે કે કવિતાને કોઈ બહારની વસ્તુ તરીકે ના જોવી જોઈએ, પણ એને કવિ અને વિવેચકની ચેતનામાં સીધી જ અનુભવાતી જોવી જોઈએ, જાણે વચ્ચે કોઈ પડદો જ ના હોય, કોઈ અંતરાય ના હોય. હા, એટલે આ અવ્યહિત દૃષ્ટિનો ખ્યાલ છે, એટલે કે એવી દૃષ્ટિ જે શબ્દોના માળખાને ઓળંગીને સીધો અનુભવ કરાવે. શબ્દો જાણે દિવાલ નહીં પણ બારી બની જાય, એ રસપ્રદ વાત છે.
હા, તો ખરેખર બહુ રસપ્રદ કહેવાય. એટલે કે જે શબ્દ અને રૂપ જે કવિતાનું દેખાવ, એનું બંધારણ ઘડે છે, એને જ એક અડચણ, એક અવરોધ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ વિચાર ક્યાં સુધી જાય છે?
હા, કેટલાક વિચારકો એ દિશામાં ગયા છે. દાખલા તરીકે ઇહાબ હસન જેવા અમેરિકન વિવેચક છે, એ સાહિત્યને કોઈ વસ્તુ કે પદાર્થ તરીકે જોવાને બદલે વ્યક્તિની જે અનોખી ચેતના છે એના પ્રકાશન તરીકે જોવા માંગે છે. જાણે કે પેલું કૃતિનું બારીકાઈથી પૃથ્થકરણ કરવું, અંગ્રેજીમાં જેને ક્લોઝ રીડિંગ કહે છે, મતલબ શબ્દે શબ્દ, લીટીએ લીટીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ, એની સૂક્ષ્મતાથી લોકો કંટાળ્યા હોય એવું લાગે છે. અને હવે કળાને ફરીથી માનવ અનુભવના કેન્દ્રમાં લાવવાની કોશિશ છે. કેટલાક આને નવો રોમેન્ટિક જુવાણ પણ કહે છે, કારણ કે આ પહેલાના નિયમબદ્ધ વસ્તુલક્ષી અભિગમ સામેનો એક પ્રકારનો બળવો છે. આ જે નવો અભિગમ છે એ પેલી વસ્તુલક્ષિતા, પછી પેલી તટસ્થતા, લાગણીઓથી પર રહીને જોવાની વાત અને વિવેચકની જે મધ્યસ્થી ભૂમિકા હતી એના પર સવાલ ઉઠાવે છે. કેટલાક તો એને દખલગીરી પણ ગણે છે. આ મત કૃતિ અને વિવેચક વચ્ચેનું અંતર ઘટાડવા માંગે છે. પેલા યાંત્રિક વિશ્લેષણને બદલે માનવીય પ્રતિભાવને વધુ મહત્વ આપે છે. એવી અપેક્ષા રખાય છે કે વિવેચક પણ સર્જકની જેમ કૃતિ સાથે સીધો અપરોક્ષ સંબંધ કેળવે અને ભાષા જે વચ્ચે આવે છે એનો જાણે વિરોધ કરે.
પણ જો આ અંતર સાવ જ ભૂસી નાખવામાં આવે, કૃતિ સાથે એકદમ સીધો ડાયરેક્ટ સંબંધ કેળવવાનો પ્રયત્ન થાય, તો કંઈક ગુમાવવાનો ડર નથી રહેતો? લેખમાં આવા જોખમોની વાત પણ છે, ખરું ને?
ચોક્કસપણે. અહીંયા પેલું સંતુલન જાળવવાની વાત આવે છે. જુઓ, એક તરફ જો વિવેચન સાવ જ આત્મલક્ષી બની જાય, મતલબ કે ફક્ત પોતાના અનુભવ પર જ આધાર રાખે, તો શું થાય? તો એવું બને કે વિવેચક મૂળ કવિતાની વાત કરવાને બદલે પોતાની જ કલ્પનાઓનું એક નવું જ કાવ્ય રચવા માંડે, કદાચ ઓછું ઊંડાણવાળું હોય.
હા, એવું બની શકે.
આવા વિવેચનો વાંચવા કદાચ ગમે, કલ્પનાને ઉત્તેજન મળે, પણ એ કવિતાની સાચી સમજ કેળવવામાં, આપણી રૂચિને વિકસાવવામાં કદાચ એટલા ઉપયોગી ન પણ થાય. અને અહીં એક વધારે ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે.
કયો?
કે જ્યારે આ વલણ એની હદ વટાવી દે, એની ચરમસીમાએ પહોંચે, ત્યારે એ કળાનો જ વિરોધ કરવા માંડે છે. શબ્દ અને એની અર્થઘટનની પ્રક્રિયાની જાણે મજાક ઉડાવે છે. અને છેવટે તો ભાષા પોતે જ શાંત થઈ જાય, નિઃશબ્દતામાં ઓગળી જાય એવી સ્થિતિ સુધી પણ પહોંચી શકે છે.
ઓહો, એટલે ભાષાનો જ ઇનકાર?
હા, આ વિચારના મૂળમાં શું છે? શબ્દને એક વસ્તુ ગણવા સામેનો વિરોધ, અને ભાષા જે વચ્ચે આવે છે એ દરમિયાનગીરી સામેનો વિરોધ, કૃતિની સંરચના, એના રૂપના જે વખાણ થતા હતા એની સામે અણગમો વ્યક્ત થાય છે. રૂપને કેવું માનવામાં આવે છે? સ્થિર, થીજી ગયેલું, બંધન કરતા. એવું મનાય છે કે રૂપ ચેતનાનો જે મુક્ત પ્રવાહ છે અને માનવીય સ્વતંત્રતા છે એને રોકે છે. રૂપ જાણે સમયના જીવંત વહેણને સ્થળની મર્યાદામાં, આકારની જડતામાં બાંધી દે છે.
એટલે અમારાથી પછી પેલી અકવિતા અને અવિવેચન જેવી વાતો આવે છે.
બરાબર. આ વિચારધારામાંથી જ અકવિતા અને અવિવેચન જેવી વિભાવનાઓ જન્મે છે. આ વલણ વ્યવસ્થાને બદલે અરાજકતાને પસંદ કરે છે, નિશ્ચિતતાને બદલે આકસ્મિકતાને, અને રૂપના નિર્માણને બદલે રૂપના વિલીનીકરણને. જાણે કળા પોતે જ પોતાનો અંત લાવીને સીધા ભેદભાવ વગરના અસ્તિત્વની અનુભૂતિમાં ઓગળી જવા માંગતી હોય.
તો આ તો બે અંતિમો થઈ ગયા. એક તરફ પેલી કડક વસ્તુલક્ષિતા, નિયમો અને બંધારણ, અને બીજી તરફ આ સંપૂર્ણ આત્મલક્ષિતા, રૂપનો જ ઇનકાર, નિઃશબ્દતા. આની વચ્ચે કોઈ રસ્તો ખરો? લેખક આ બંને ચરમસીમાઓથી બચવાની કોઈ વાત કરે છે?
હા હા, લેખક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ બંને અંતિમ વલણો કવિતા માટે નુકસાનકારક છે. કવિતાને ભાષા દ્વારા સાહિત્ય સિવાયના બીજા હેતુ પાર પાડવાનું સાધન બનાવવું, જેમ કે કોઈ બોધ આપવો કે ધર્માર્થ કામ મોક્ષ શીખવવો, એ પણ ખોટું છે, કારણ કે એ કૃતિની પોતાની આગવી ઓળખને અવગણે છે. પણ એ જ રીતે કવિતાને એક વસ્તુ તરીકે સાવ નકારી કાઢવી અને એને નિઃશબ્દતામાં ઓગાળી દેવી, એ પણ યોગ્ય નથી. કારણ કે એમ કરો તો પછી શું બચે? ખાલી શુદ્ધ ચેતના? કળાનું અસ્તિત્વ જ ના રહે ને?
સાચી વાત છે.
એટલે ખરી જરૂર છે એક એવા દૃષ્ટિકોણની જે સ્વીકારે કે હા, ભાષા અંતરાય ઊભો કરે છે, પણ સાથે સાથે એ જ આપણી સમજનું, આપણા બોધનું સાધન પણ છે. કવિ શું કરે છે? એ ભાષાની મર્યાદાઓ અને ક્ષમતાઓ બંનેને સ્વીકારીને તેને એક આગવી રીતે પ્રયોજે છે. એ એવા સંવેદનો, એવા સ્વપ્નો, એવા દર્શનોને આકાર આપે છે જે પહેલાં ક્યારે અનુભવાયા ન હોય, જે અપૂર્વ હોય. આ જે વિશિષ્ટ રૂપરચના છે એ જ કવિતાને અનોખી બનાવે છે, કારણ કે એ અનુભવ બીજી કોઈ રીતે કદાચ પ્રગટ થઈ શકે જ નહીં.
એટલે
એમ કે કવિતા એક વસ્તુ કે પદાર્થ તરીકે ટકી રહેવી જોઈએ, પણ સાથે સાથે એની જે તાત્કાલિક સીધી અસર છે, એની જે અપરોક્ષ અનુભૂતિ છે, એ પણ જળવાવી જોઈએ. બંને જરૂરી છે.
તો પછી આ બધાના સંદર્ભમાં સાચા વિવેચકનું કામ શું? શું એ ખાલી બુદ્ધિની કસરત છે, કે પછી પોતાના માની લીધેલા સિદ્ધાંતોને સાચા ઠેરવવાનો પ્રયાસ? આ બધાનો નિષ્કર્ષ શું?
ના ના, બિલકુલ નહીં. લેખક બહુ ભારપૂર્વક કહે છે કે વિવેચનની પ્રવૃત્તિના કેન્દ્રમાં કાવ્ય પોતે હોવું જોઈએ, કાવ્ય પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ, પોતાના સિદ્ધાંતો પ્રત્યેનો મોહ નહીં. વિવેચકનું કામ ખાલી શબ્દો ઓળખાવવાનું નથી, પણ એ શબ્દ જે ભાષાકીય અને સાંસ્કૃતિક જમીનમાંથી આવ્યો છે એના ઊંડાણોને, એના જે છૂપા સંદર્ભો છે એને પણ ઉજાગર કરવાનો છે. કવિતાનો આસ્વાદ એ ખાલી લાગણીનો વિષય નથી, પણ આપણી આખી ચેતના, આપણો સમગ્ર સંવેદ એમાં જોડાયેલું હોય છે. સાચા વિવેચક પાસે એવી ક્ષમતા હોવી જોઈએ કે એ કવિની ચેતના સાથેનો સીધો સંપર્ક રાખી શકે, એની તાત્કાલિકતાને સમજી શકે, અને છતાં એને ઓળંગીને વ્યાપક માનવીય અને વૈશ્વિક સંદર્ભો સુધી પહોંચી શકે.
આ બહુ મહત્વની વાત છે.
અને કવિતામાં જે રસ છે એ જ એનો અર્થ છે. આ અર્થને તમે તારવીને કોઈ તર્કના ચોકઠામાં કે સૂત્રોમાં બાંધી ન શકો. ઘણીવાર તો કવિ આવા નિશ્ચિત અર્થના ચોકઠામાંથી છટકીને અનઅર્થ તરફ જાય છે.
અનઅર્થ એટલે અર્થહીનતા?
ના, અર્થહીનતા નહીં, પણ જે પ્રચલિત અર્થ છે એનાથી પર. શબ્દો જાણે અર્થની પકડમાંથી છૂટવા માટે દોડાદોડી કરે, એકબીજા સાથે અથડાય, વ્યાકરણના નિયમો તોડે, એક પ્રકારની અરાજકતા સર્જે. પણ આ અરાજકતામાં એક શક્તિ હોય છે. આવી ભાંગફોડ પછી જ કવિ કોઈક નવા શબ્દ સુધી પહોંચે છે. પ્રચલિત સંકેતોના ભંગારમાંથી ઉગારેલા સાચા તાજા અર્થ સુધી વિવેચકે આ આખી પ્રક્રિયાને સમજવાની છે. અને કવિએ જે આ નવો શબ્દ મેળવ્યો છે તેને તેની સમગ્રતામાં જોવાનો છે, નકાર અને સ્વીકાર બંને સાથે.
પેલું ઉપનિષદનું વાક્ય યાદ આવે છે, હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ.
બરાબર, સત્યનું મુખ સોનેરી પાત્રથી ઢંકાયેલું છે. આ જે ઢાંકણ છે, આ જે સંદિગ્ધતા છે, એ જ આપણને રસના અનુભવ તરફ લઈ જાય છે. આપણે એને પ્રતીક કહી શકીએ. કળા કોન્ક્રીટ યુનિવર્સલ હોય છે, એટલે કે એ વિશિષ્ટ અદ્વિતીય હોવા છતાં સાર્વત્રિક સંવેદના જગાવે છે. પ્રતીકનું મહત્ત્વ એની આસ્વાદ કરાવવાની ક્ષમતામાં છે, નહીં કે એ કોઈ છુપા અર્થની ચાવી છે. આ સોનેરી ઢાંકણ વિવેચનમાં હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ક્યારેક એને ભ્રમ પેદા કરનાર અંતરાય ગણાયું, ક્યારેક અસ્પષ્ટતાનું કારણ, તો ક્યારેક અજ્ઞાતના પ્રદેશમાં પ્રવેશવાનું દ્વાર.
એટલે અંતે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે પેલી સમયની સતત ગતિ અને રૂપની સ્થિરતા, આ બે વચ્ચે સમાધાન કેવી રીતે થાય? ભાષા જે અંતરાય પણ છે અને માધ્યમ પણ, એના દ્વારા પેલો સીધો તાત્કાલિક અનુભવ કેવી રીતે મળે?
લેખક અહીં સ્ટીલ મૂવમેન્ટ એટલે કે નિશ્ચલ ગતિ જેવી એક સરસ વિભાવના સૂચવે છે. એનો અર્થ એવો કે કાવ્યનું રૂપ એવું હોવું જોઈએ જે ચેતનાના પ્રવાહને થીજવી ન દે, સ્થગિત ન કરે, પણ છતાં તેને કોઈક સ્થિર ધ્રુવ સ્વરૂપમાં બાંધે.
જાણે કોઈ ફોટોગ્રાફ જેવું, ગતિ પકડાઈ જાય પણ સ્થિર દેખાય.
હા, કંઈક એવું જ. જાણે નદીનો પ્રવાહ સતત વહે છે એ ગતિ, પણ ફોટોગ્રાફર તેને એક ક્ષણમાં કેદ કરી લે છે, એ નિશ્ચલતા. કવિતા પણ સમયની એક ગતિશીલ ક્ષણને શબ્દોમાં એવી રીતે બાંધે છે કે તે મૃત નથી થતી પણ જીવંત રહે છે. કવિ ભાષાને તેના રૂઢ અર્થોમાંથી બહાર કાઢવા ક્યારેક મુખ્ય અર્થનો ભંગ પણ કરે છે, પણ તેમ છતાં ભાષા કાવ્યના પદાર્થને અકબંધ રાખીને કવિની ચેતના સાથેની પેલી સીધી તાત્કાલિક અનુભૂતિ જાળવી રાખે છે. એટલે એમાં તાજગી, ઇમ્મીયસી અને સ્થાયીપણું, પર્મનન્સ બંનેનો સમન્વય થાય છે. આ જે રૂપ છે એ વાસ્તવિકતાનું ખાલી પ્રતિબિંબ નથી કે એની કોઈ વિભાવના માત્ર નથી, પણ એ વાસ્તવિકતાને મૂર્ત સ્વરૂપ આપવાની એક પ્રક્રિયા છે, કાવ્યના બંધારણનો એક વ્યાપાર છે. એ વાસ્તવિકતા અને કૃતિ વચ્ચેનું કોઈ સીધું ગણિત નથી. ઘણીવાર ભાષા વિજ્ઞાન જ્યારે ભાષાનો અભ્યાસ કરે ત્યારે એ માનવીય ઉપસ્થિતિ, સમય, પ્રકૃતિ, પુરાકલ્પન, કવિતાનો ચમત્કાર, આ બધા તત્વોને ગણતરીમાં નથી લેતું. પણ શબ્દનો અર્થ ફક્ત ધ્વનિની વ્યવસ્થા કે નિયમો પર આધારિત નથી હોતો. એ તો સમાજ અને ભાષાના આદાનપ્રદાનમાંથી જે આખું અર્થજગત રચાય છે અને જીવનમાં અનુભવાઈને શબ્દમાં જે અર્થ ભળે છે એના પર આધાર રાખે છે.
તો આ આખી ચર્ચા પરથી એમ લાગે છે કે સાહિત્ય વિવેચન છે ને એ હંમેશા આ બે ધ્રુવો વચ્ચે જાણે ઝોલા ખાતું રહ્યું છે. એક તરફ વસ્તુલક્ષી પૃથક્કરણ, જે કૃતિને એક પદાર્થ તરીકે જુએ, અને બીજી તરફ આત્મલક્ષી અનુભવ, જે સર્જક અને વાચકની ચેતના અને એમના પ્રતિભાવ પર ભાર મૂકે છે. અને કદાચ આ તણાવ તો હંમેશા રહેવાનો જ.
બરાબર કહ્યું. અને આ લેખ આપણને એ જ યાદ અપાવે છે કે કોઈપણ એક અંતિમને પકડી રાખવાને બદલે કવિતાની પોતાની જે અનોખી ઓળખ છે, એની ભાષાની શક્તિ અને એની મર્યાદાઓ અને એની પેલી નિશ્ચલ ગતિ જેમાં તાત્કાલિકતા અને સ્થાયીતા બંને સચવાય છે, એને સમજવાનો પ્રયાસ કરવો એ વધુ મહત્વનું છે. સાચું વિવેચન એ સિદ્ધાંતો લાદવાની કવાયત નથી, પણ કાવ્યનો જે રસ છે, જેનો અર્થ છે, ત્યાં સુધી પહોંચવાની, તેનો આપણી સમગ્ર ચેતનાથી આસ્વાદ કરાવવાની એક યાત્રા છે. અને એ યાત્રાના કેન્દ્રમાં હંમેશા કાવ્ય પોતે જ હોવું જોઈએ, બીજું કંઈ નહીં.
અને કદાચ આજના વાચક કે શ્રોતા માટે વિચારવા જેવો એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે આપણે કોઈ કવિતા વાંચીએ કે કોઈ સાહિત્ય કૃતિનો સામનો કરીએ, ત્યારે શું આપણે અજાણતા પણ આમાંથી કોઈ એક વિવેચનાત્મક દૃષ્ટિકોણ તરફ વધુ ઢળીએ છીએ? શું આપણું ધ્યાન કૃતિની રચના, એના રૂપ, એની ભાષા પર વધુ રહે છે, કે પછી તે કૃતિ આપણા મનમાં જે ભાવો જગાડે છે, જે અનુભૂતિ કરાવે છે, એના પર વધુ કેન્દ્રિત થાય છે? કદાચ આ બંને વચ્ચેનું યોગ્ય સંતુલન જ આપણને સાહિત્યનો સાચો અને ઊંડો આસ્વાદ કરાવી શકે. આ ખરેખર ઊંડાણપૂર્વકની અને રસપ્રદ ચર્ચા રહી. આભાર.
આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.